તારીખ 17-10-1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 367, 368 અને 369 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 186.
અતિન્દ્રિય આનંદના વેદનમાં આનંદ પ્રતિભિન અને દયાદાન આદિના ભાવથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. શું કહે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, એવા આનંદ સ્વરૂપ આત્માને અતિન્દ્રિય આનંદના વેદનમાં ભિન્ન દેખવામાં આવે છે. અવસ્થામાં દયાદાન આદિના ભાવ જે વિજાતીય પરિણામ છે, વિરુદ્ધ જાતના છે, તેનાથી ભિન્ન ક્યારે દેખવામાં આવે છે? અતિન્દ્રિય આનંદનો પ્રથમ અનુભવ થાય ત્યારે દેખવામાં આવે છે. અનાદિથી મિથ્યાત્વની અવસ્થામાં દયા દાન આદિ જેટલા કોઈ રાગાદિ વિભાવ છે, તેનાથી હું જુદો છું એવું કદી દેખવામાં કે અનુભવમાં આવતું નહોતું. એ પ્રથમ જ્યારે અતિન્દ્રિય આનંદનું વેદન પ્રગટ થાય છે ત્યારે આનંદનો વિષય પોતે આનંદ સ્વરૂપી આત્મા છે એમ પોતામાં જ પરિણામ મગ્ન થતા રાગાદિ વિભાવથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. કોઈ અનુમાનથી ભિન્ન જાણ જણાય છે એમ નહીં, પણ સ્પષ્ટપણે ભિન્ન દેખવામાં આવે છે. આનંદનું વેદન એક એવું નિરાળું વેદન છે એમ જોઉં છું, એવું જુદી જાતનું વેદન છે કે દયાદાનના પરિણામ, આકુળતામય પરિણામ તેનાથી સ્પષ્ટપણે ભિન્ન દેખવામાં આવે છે એટલે અનુભવમાં આવે છે. અહીંયા દેખવું એટલે અનુભવ ગોચર થવું. પોતાપણું એમાં જોવામાં આવતું નથી, અનુભવાતું નથી. દયાદાન આદિના પરિણામ થાય છે ભલે જીવની અવસ્થામાં, તો પણ એમાં પોતાનું અસ્તિત્વ વેદાતું નથી. આનંદ સ્વરૂપ આત્મામાં આનંદ સહિત જે અસ્તિત્વનું વેદન છે એમાં રાગાદિ પરિણામો પર તરીકે જણાય છે. જણાય છે ખરા, પણ એ પર છે એમ જણાય છે, હું નથી એમ જણાય છે. એમાં પોતા પણ અનુભવ ગોચર થતું નથી. વિતરાગ સ્વરૂપી એવો જે પોતે છે એમાં પોતાપણું અનુભવાય છે, ત્યારે રાગાદી પરમાં પોતાપણું અનુભવાતું નથી. થાય છે, જણાય છે, પણ હું કરું છું, વિતરાગ સ્વરૂપી એવો હું એ રાગને કરું છું એવું અનુભવ ગોચર થતું નથી. કેમ કે પોતે વિતરાગ સ્વરૂપે છે એવું અનુભવમાં બરાબર રહે છે, ત્યારે પોતાનું સ્વરૂપ મટીને ફીટીને રાગરૂપે થાય છે એવું કેમ અનુભવમાં રહે? કે એવું રહે નહીં એમ સ્પષ્ટ ભિન્ન અનુભવમાં આવે છે, દેખવામાં આવે છે એટલે અનુભવમાં આવે છે. અહીંયા શું સ્પષ્ટ કરવું છે કે શાસ્ત્રથી સાંભળી કે ધારણાથી ભિન્ન જાણ્યો છે એમ નહીં, આ ચોખ્ખું કરવું છે. કોઈ જીવ શાસ્ત્ર ધારણાથી સાંભળીને વાંચીને એમ કહે કે અમે પણ રાગાદિથી આત્માને ભિન્ન જાણીએ છીએ, ભિન્ન કહીએ છીએ, અમારા જાણવામાં પણ એમ જ છે કે રાગ અને આત્મા ભિન્ન ભિન્ન છે, એમ નહીં, એવી ધારણાથી નહીં, ઉપલબ્ધ ધારણા છે, એના અનુભવ સાથે એને સંબંધ નથી એ ધારણાને, અનુભવમાં તો એ રાગને જ હું પણ એ વેદે છે, એટલે ધારણાથી એનો અનુભવ વિરુદ્ધ છે, છતાં ધારણાથી કોઈ એમ કહે કે અમે રાગને આત્મા ભિન્ન જાણીએ છીએ, તો એમ અહીંયા જાણવાની વાત નથી, એ પ્રકાર નથી, અને એમાં ખરેખર એને રાગને ભિન્ન જાણ્યો છે એ વાત સંમત પણ કરવામાં આવતી નથી, એ વાત સંમત નથી થતી. અતિન્દ્રિય આનંદના વેદન સહિત ભિન્ન વંદરમાં અનુભવ ગોચર થાય, ભિન્ન પડે અનુભવમાં, ત્યારે એને ભિન્ન જાણ્યો એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી ખરેખર અતિન્દ્રિય આનંદ પ્રગટ થયા વિના કોઈને અનાદિની જે ચાલતી પરિણામની પ્રવાહરૂપ સ્થિતિ એમાં તો તેનું તેજ છે, રાગ તે હું, વિભાવ તે હું, એવું જ એનું પરિણમન અનાદિથી રાગાદિના એકત્વ સહિત જ વર્તે છે, પરિણમે છે. કેમ કે એ ધારણામાં તો રાગ મિશ્રિતપણે જાણ્યું છે, ત્યાં ધારણામાં શું છે કે વિચાર છે અને વિચારમાં રાગ છે અને રાગની સાથે ત્યાં એકત્વ પણ છે, ત્યાં એટલું જાણ્યું છે કે રાગને આત્મા ભિન્ન છે, પણ ખરેખર ત્યાં ભિન્ન જાણ્યો છે એ વાત સંમત કરવામાં આવતી નથી. એવી ધારણા સત્શાસ્ત્રોના આધારે પણ જીવે અનંતવાર કરી છે, સત્શાસ્ત્રો નથી ભણ્યો ને નથી વાંચ્યા એવું તો કાંઈ નથી, જેમ બીજી ક્રિયાઓ વ્રતાદિની કરી છે એમ શાસ્ત્ર ભણતરની પણ ક્રિયા એણે કરી છે, અને બુદ્ધિગોચર પણ એણે વિષયને બુદ્ધિમાં લીધો છે, પણ પ્રયત્ન કરીને પુરુષાર્થ કરીને એનું પરિણમન લાવ્યું નથી. વિચાર આવવો અને પરિણમન આવવો બે જુદો જુદો વિષય છે. વિચાર સુધી તો અનંતવાર આવ્યો છે પણ પરિણમન સુધી આવ્યો નથી. એટલે તો લોકો કહે છે ને ભાઈ પરિણમન લાવો, આચરણ લાવો, આ પરિણમન છે, આચરણ છે,
બરોબર,
અંદરમાં ભલે બહારમાં એનું આચરણ જગન્ય અવિરત ગુણ સ્થાને જગન્ય સ્થિતિએ ન દેખાય, પણ અંદર આત્માનું આચરણ છે એ તો એને ઉત્પન્ન થઈ જવું જોઈએ, એનું પણ આચરણ ન હોય ને માત્ર વિચાર અને વાણી બેમાં આત્મા ભિન્ન છે ભિન્ન છે ભિન્ન છે એટલી મર્યાદામાં એ ભિન્નતાનો વિષય ખરેખર સત્યના પડખે ખતવાતો નથી. એને ત્યાં સત્ય પ્રગટ થયું છે એમ ન કહી શકાય. એટલે એમ કહ્યું કે શાસ્ત્રથી સાંભળીને કે ધારણાથી ભિન્ન જાણ્યો છે એમ નહીં. અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાય કરનારાઓને માર્ગદર્શન છે, આ સૂચના છે એ કોને છે, શાસ્ત્રનો જે સ્વાધ્યાય કરે છે અને એ શાસ્ત્રમાં પણ એવો સ્વાધ્યાય કરે છે કે રાગાદિથી જ્ઞાનમય આત્મા ભિન્ન છે એમ જાણવું, એમ શ્રદ્ધવું, એમ અનુભવવું, એવો સ્વાધ્યાય કરે છે, એને પણ એમ કહેવામાં આવે છે કે રાગ મિશ્રિત પણ એટલી ધારણા થાય એનું કોઈ સાર્થક પણ ખરેખર નથી. એ ધારણા તો એક સ્મૃતિરૂપ વિષય છે કે જે આત્માની અંતરંગ મતિ જ્ઞાનની સ્મૃતિ, જે સમ્યક મતિ જ્ઞાન સ્મૃતિ મતિ જ્ઞાનનો ભેદ છે, અંતરંગ મતિ જ્ઞાન સન્મુખ થયા વિના એ સ્મૃતિ પણ વિસ્મૃતિ બરાબર છે, દીપચંદજી અનુભવ પ્રકાશમાં લખે છે, સ્મૃતિ વિસ્મૃતિ બરાબર છે. કેમ કે વિસ્મૃતિ ક્યારે થઈ જશે એને ખબર રહેશે. આમ છે, વિસ્મૃત થઈ જશે, પરંતુ રાગાદિથી ભિન્ન નિર્મળ ભેદ જ્ઞાનના પ્રકાશ વડે આત્માને ભિન્ન દેખો તેને ભિન્ન જાણ્યો કહેવાય. શું કહે છે કે રાગાદિથી ભિન્ન નિર્મળ ભેદ જ્ઞાનના પ્રકાશ વડે એટલે વેદન વડે, એમ પ્રકાશનો અર્થ અહીંયા લેવો, પ્રકાશવું એટલે વેદવું. પ્રકાશ શક્તિ છે ને આત્મામાં સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, જ્યાં ભેદ જ્ઞાનનો પ્રકાશ થાય છે ત્યારે નિર્મળ જ્ઞાન જુદું અનુભવમાં આવે છે. ભેદ એટલે જુદું અનુભવમાં આવે છે, એટલે એકલું અનુભવમાં આવે છે. એકલું નિર્મળ જ્ઞાન છે એ અનુભવમાં આવતા એ પ્રકારે આત્માને દેખવો. નિર્મળ જ્ઞાનના ભિન્ન અનુભવ દ્વારા આત્માને ભિન્ન દેખવો, માત્ર વિચારની ધારણાથી ભિન્ન દેખવો એવો ઉપદેશ નથી એમ કહેવા માંગે છે. ત્યારે તેણે આત્માને ભિન્ન જાણ્યો ગણાય, ભિન્ન જાણ્યો કહેવાય, નહીંતર ભિન્ન જાણ્યો છે એમ ખરેખર છે નહીં. એવું સ્પષ્ટીકરણ લીધું છે. અમે રાગથી ને દેહથી આત્માને ભિન્ન જાણીએ તો છીએ, એ વાત છે એની. અંદરમાં ભેદ જ્ઞાનના પ્રકાશ દ્વારા વેદન દ્વારા ભિન્ન જાણ, અને અસ્તિત્વનો વિષય જ એવો છે કે જે વેદન સિવાય ગ્રહણ થતો નથી. અરૂપી એવું જે આત્માનું અસ્તિત્વ, ચૈતન્યમય એવું જે અરૂપી આત્માનું અસ્તિત્વ, એ વેદન સિવાય બીજી કઈ રીતે ગ્રહણ થાય? અનુભવ ગોચર અસ્તિત્વનો અનુભવ વેદન સિવાય કઈ રીતે થાય? બીજો શું ઉપાય છે? આત્માના નિજ જ્ઞાન વેદન સિવાય નિજ અસ્તિત્વને અનુભવવાનો બીજો કોઈ ઉપાય હોય એવું તો જોવામાં આવતું નથી. વિચારથી આત્મા છે એમ નક્કી કર્યું કે હું છું એમ નક્કી કર્યું, પણ કોની સામે જોઈને નક્કી કર્યું? એમાં આત્માને તો જોયો નથી ને, આત્મા છે એમ ક્યાંથી નક્કી કર્યો? એ જે અધરથી નિશ્ચય છે એ નિશ્ચયને કોઈ પાયો નથી, એવા વિચારના નિશ્ચયને ખરેખર કોઈ આધાર નથી. સ્વદ્રવ તો એનો આધાર નથી, તો એનો આધાર શું છે? કે પરદ્રવ એનો આધાર છે. સ્વદ્રવ એનો આધાર નથી તો પરદ્રવ આધાર છે. હવે આત્મા છે એનો આધાર પરદ્રવ્ય, એ તો વિચિત્ર થયું. અસ્તિત્વ આત્માનું અને એનો આધાર પરદ્રવ્ય, એ પરિણામનો કર્મના ઉદયભાવ છે ને, ત્યારે એવો વિચાર વિકલ્પ ચાલે છે, ત્યારે ઉદયભાવે ચાલે છે. ત્યાં કર્મના ઉદય સાથે અંતરંગમાં જોડાણ છે. બારમા નો કર્મમાં મન સાથે જોડાણ છે. મનથી એમ વિચારે છે કે આત્મા છે, હું છું, હું છું, હું જ્ઞાન સ્વરૂપે છું. પણ એમ ખરેખર એને અસ્તિત્વનું અસ્તિત્વ હાથ આવ્યું છે એ વાત રહેતી નથી. ભિન્ન વેદન સિવાય, એકલા જ્ઞાનમય વેદન સિવાય, જ્ઞાનમય તત્વનું જે અસ્તિત્વ છે એ અનુભવ ગોચર થયું છે કે એનો પત્તો લાગ્યો છે એ વાત કોઈ રીતે મેળ ખાતી નથી. આ ઉપાયરૂપ પરિણામ છે. ભેદ જ્ઞાન છે એ ઉપાય છે. ચોથી ગાથા ઉપરનું પૂરું છે. 359 સમયસારની 5મી ગાથા ઉપરનો વિષય છે. આહા વિતરાગી સંતો વિતરાગ ભાવ પ્રગટ કરવાની જ વાત કરે છે, રાગ પ્રગટ કરવાની વાત કરે તે વિતરાગી સંતો નહીં એમ કેમ છે? જેનો ધ્યેય પરિપૂર્ણ વિતરાગતા છે અને જે વિતરાગતાને જ આરાધન કરે છે અંદરમાં, એવા જે વિતરાગ માર્ગના પ્રણેતાઓ છે એવા સંતો વિતરાગ ભાવ પ્રગટ કરવાની જ વાત કરે છે, એમની વાણીમાં તો એ જ વિષય આવશે કે અમે વિતરાગતા પ્રગટ કરીએ છીએ, વિતરાગતાનું આરાધન કરીએ છીએ, પરિપૂર્ણ વિતરાગ થવા ચાહીએ છીએ, અને અમારા ઉદ્દેશમાં પણ એ વિતરાગતા પ્રગટ કરવી એ જ વાત છે.
બરોબર.
ક્યાંય અમે રાગને આરાધન કરવા યોગ્ય કયો છે એવું અમારા ઉપદેશમાં તો નથી. સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્રદેવના ઉપદેશમાં નથી ને એમના જે સંતો ગુરુઓ છે એમના ઉપદેશમાં પણ, કેમ કે એમના રસ્તે ચાલનારા છે, વિતરાગના રસ્તે ચાલનારા વિતરાગી સંતો છે. એ કદી રાગને ઉપાધિ કહે, રાગનું આરાધન કરવાનું કહે એમ ખરેખર. ગુરુદેવને દિગંબર સાહિત્ય વાંચીને મહિમા આવ્યો છે, તે તો સ્થાનક ભાષામાં શરૂઆતથી કુળ ધર્મે દેવનો જન્મ સ્થાનક વાસીમાં આ ભાવમાં થયો. પણ જે આ પહેલાં બધા શાસ્ત્રો અવલોકી બધા સંપ્રદાયના, સંપ્રદાયમાં તો 33 છે પણ એમણે 45 વાંચી નાખ્યા શરૂઆત. ત્યાર પછી પહેલું સમયસાર ને પછી દિગંબર સાહિત્યનું ઘણું અધ્યયન કર્યું ત્યારે એમણે આશ્ચર્યથી મહિમાથી વાત કરી છે કે વિતરાગી સંતો, બધા જ વિતરાગી સંતોએ, તમામ વિતરાગી સંતોએ સત્શાસ્ત્રોમાં વિતરાગ ભાવ પ્રગટ કરવાની જ વાત કરી છે. એમનો આ સર્વત્ર સળંગ સૂર છે કે વિતરાગ ભાવ પ્રગટ કરો, ક્યાંય રાગ પ્રગટ કરો ને રાગનું આરાધન કરો એવું વિતરાગ માર્ગમાં જોવામાં આવતું નથી. આ સિદ્ધાંત છે. સંતો જે વાત કહે છે તે વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ કરાવવાની જ વાત કરે છે, કેમ કે વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ કરે ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે. હવે જે પ્રારંભ કરવો છે આ માર્ગનો, શરૂઆત કરવી છે, એ વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિપૂર્વક શરૂઆત થાય છે. કોઈ પણ જીવને વિતરાગ પરિણામ શરૂઆત કરવાના જગન્ય ભાવે શરૂ થાય, શરૂઆતના પરિણામ વિતરાગી થાય, તો એ સ્વરૂપ દ્રષ્ટિ વિતરાગી આત્માની સ્વરૂપ દ્રષ્ટિએ કરીને એ પરિણામ થાય છે, બીજી રીતે થતા નથી. પોતાનો આત્મા વિતરાગ સ્વરૂપ પોતાનું જે છે તેની દ્રષ્ટિ, એટલે તેમાં પોતાની સત્તાને અનુભવીને એની જ સર્વસ્વપણે ઉપાદેયતા, એને દ્રષ્ટિ કહેવામાં આવે છે. સર્વસ્વપણે એનું ઉપાદેયપણું વર્તે અને નિજ સત્તાના અવલંબને વિતરાગતાનું આરાધન કરે એવો જ સંતોનો ઉપદેશ છે. પહેલી વાત એ કરે છે, વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ કરે ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે એ વાત આવે છે. પહેલાથી પછી ભલે શ્રદ્ધા જ્ઞાન પછી થશે એવી કોઈ વાત છે
નહીં,
પ્રથમ દ્રષ્ટિ થાય છે. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી પ્રથમ પદ છે. દર્શનનું ભલે ત્રણેય એક સાથે થાય છે તો પણ શ્રદ્ધાન છે એ મુખ્ય છે, શ્રદ્ધાન છે એ
મુખ્ય છે.
એટલે એ રીતે વાત કરે છે કે સંતો જે વાત કહે છે તે વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ કરાવવાની જ વાત કરે છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવોને પ્રથમ સ્વરૂપ દ્રષ્ટિ કરાવવાનો ઉપદેશ આપે છે. પ્રથમ ઉપદેશ આપે છે સ્વરૂપ દ્રષ્ટિ કરાવવાનો ઉપદેશ આપે છે. કોઈ પણ પ્રકારે આત્માની વિપરીત દ્રષ્ટિ છૂટીને આત્મ સ્વરૂપની નિજ સ્વરૂપની દ્રષ્ટિ થાય એવો ઉપદેશ આપે છે. કેમ એવો ઉપદેશ આપે છે કે વિતરાગ સ્વરૂપની એટલે વિતરાગ એ આત્મ સ્વરૂપની નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરે ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે. એ પહેલા બીજી રીતે કોઈને વિતરાગતા પ્રગટ થાય છે. સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટાવ્યા વિના કોઈ બીજી વિધિએ પણ વિતરાગતા પ્રગટ થાય છે એવું બનતું નથી. ગમે તેટલા શાસ્ત્રોની શાસ્ત્ર જ્ઞાનની ધારણા થઈ જાય કે બહારમાં ગમે તેટલું મુનિ દશા યોગ્ય આચરણ પાળવામાં આવે જીનોક્ત વ્યવહાર એને કહે છે તો પણ સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટ્યા વિના વિતરાગતાની શરૂઆત નથી થતી. બે એક સાથે હોય એક જીવમાં બહારમાં પંચમહાવ્રત સમિતિ ગુપ્તિનું નિરતિચાર પાલન હોય અને શાસ્ત્રોનું શાસ્ત્ર અનુસારની ધારણાવાળું જ્ઞાન હોય એમ વિપરીત ધારણા નહીં અનર્થ કરે એમ નહીં અર્થ ખોટો કરે એમ નહીં છતાં પણ સ્વરૂપ દ્રષ્ટિ અંતરમાં ન પ્રગટી હોય તો વિતરાગતા ઉત્પન્ન થતી નથી. આમ એટલે પ્રથમમાં પ્રથમ વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિ કરે તિર્યંચ દશામાં પણ સ્વરૂપ દ્રષ્ટિ થાય છે અને વિતરાગતા થાય છે. અને મનુષ્યમાં અંગ પૂર્વની ધારણા અને મહાવ્રતાના પાલનની સાથે જો સ્વરૂપ દ્રષ્ટિ ન હોય તો વિતરાગતા નથી હોતી. સ્વરૂપ દ્રષ્ટિથી જ વિતરાગતા છે ખરેખર. તેથી તેવો ઉપદેશ આપે છે. તેથી કહે છે કે હું કહું છું તેની હા પાડજે. આ પાંચમી ગાથાનો વિષય છે ને. પ્રમાણ કરજે. હું મારા નિજ વૈભવથી એટલે મારી વિતરાગ દશા મેં પ્રગટ કરી છે એ મારો વૈભવ છે.
વિતરાગ દશા તો વૈભવ છે.
એ મુનિરાજનો વૈભવ છે. ચંદ્રાચાર્ય કુંકુંડાચાર્ય મૂળ ગાથામાં કુંકુંડાચાર્ય મારા દર્શાવું નિજ આત્મતણા વિભવથી હું દેખાડીશ શુદ્ધ આત્માને હું દેખાડીશ મારામાં વિતરાગ દશા પ્રગટ નથી થઈ અને હું શુદ્ધ આત્માને દેખાડીશ એમ નથી કહેતા. મારામાં પણ વિતરાગ દશા પ્રગટ થઈ છે અને એ વિતરાગ દશા એ મારો વૈભવ છે આત્મવૈભવ છે અને તે આત્મવૈભવ દ્વારા એ વિતરાગતાના અનુભવ દ્વારા હું આ વિતરાગ સ્વરૂપી આત્માનું નિર્દેશન કરીશ દેખાડીશ. તેને તું એ તેની હા પાડજે. હા પાડજે એટલે તને એનો નકાર આવશે તો મોટો ફેરફાર છે. પણ તને એનો હકાર આવે કે આચાર્ય મહારાજ કહે છે એવું જ આત્મ સ્વરૂપ છે તો પણ અમારી આ શરત છે કે અનુભવથી હા પાડજે. દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હા પાડજે. સમયસારના બહુ શરૂઆત આપણે અનુવાદ થયો ત્યારે આના ઉપર ગુરુદેવ લખાણ કરી આપ્યું. આપણે અહીંયા
છાપેલું એમના પોતાના
પહેલા ભૂલમાં એ વાત છાપી છે. 1008માં પહેલો ભૂલ છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ સમય પ્રાપ્તમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું, નાયક ભાવ આત્મા છે એમ કહેવા માંગુ છું, તે અંતરના આત્મ સાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. આત્માની સાક્ષી એ પ્રમાણ કરજો. દસ્તાવેજમાં સાઇન કરાવે છે ને, મોટા કોન્ટ્રાક્ટ હોય બેંકના, મકાનના, જમીનના,
સાક્ષી જોવે
ત્યારે હારે સાક્ષી નખાવે. એકલાની સાહેબ સહી ન ચાલે, હા એનો કાયદો છે. એ બાજુમાં સાક્ષી હોવો, તમે જ સહી કરી છે એની એનું આ સાક્ષી પણ હોવું. અહીંયા એમ કહે છે કે આત્મ સાક્ષી વડે પ્રમાણ કરજો. આ પાડી છે કેવી રીતે, કે રાગની મુખ્યતાથી, રાગથી આ પાડી છે એમની. તમે અમારા ગુરુ છો અને તમારા પ્રત્યે અમને બહુમાનનો રાગ છે, માટે તમે કહો તે બધું સાચું, તમે સચ્ચમ, તમે કહો તે બધું સાચું એમ એકાંતે રાગ થી આ પાડવાની વાત નથી. આવી શરત નાખી છે. અંતરના આત્મ સાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. આત્મામાં સાક્ષી ભાવ ઉત્પન્ન થાય, તમારો આત્મા અંદરથી સાક્ષી પૂરે, કે જેવો આચાર્ય દેવ શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન આત્મા બતાવે છે એવું જ મારું સ્વરૂપ છે એમ અંદરથી સાક્ષી આવે એ પ્રકારે પ્રમાણ કરજો. એમ માન્ય કરજો, પ્રમાણ કરજો એટલે માન્ય કરજો, સંમત કરજો. કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. શાસ્ત્ર છે એ મુખ્યપણે આત્માનુભવની પ્રધાનતા વાળું શાસ્ત્ર છે. તેમાં મારા વર્તતા સ્વ આત્મ વૈભવ વડે કહેવાય છે. મારામાં જે આત્માનો અનુભવનો વૈભવ પ્રગટ થયો છે તેના વડે આ કહેવામાં આવે છે. અધરથી લખિતમ એમ છે, ક્યાંકથી વાંચ્યું છે, સાંભળ્યું છે ને સંગ્રહ કર્યો છે. આજે સામાન્ય રીતે જે વિદ્વાનો અને લેખકો થાય છે એની મૂળ સ્થિતિ આ હોય છે કે કોઈ શીખીને જન્મ છે એમ તો છે નહીં, ભણે ગણે નિશાળમાં, ત્યાર પછી ઘણું સાહિત્ય વાંચે, બહોળું વાંચન હોય, એમાંથી ક્યાંકથી ક્યાંક, ક્યાંકથી ક્યાંક, ક્યાંકથી ક્યાંક એમ થોડી 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 ધારણા લઈને પછી પોતાનું પુસ્તક બનાવે પોતાના નામથી, ત્યારે એ બધા એનો ક્યાંકથી ને ક્યાંકથી બધો સંગ્રહ ભેગો કર્યો હોય, એ નાખ્યો હોય, એમાં થોડાક પોતાની વિચારની શૈલી વાળી લાઈન હોય, નામ આપે, એટલું માત્ર નથી. આમાં એમ કે છે અમારો જે સ્વ આત્માનો વૈભવ છે, અનુભવ છે, જે અનુભવ દ્વારા અમે અમારા સિદ્ધપદ સાથે અંદરમાં વાતું કરીએ છીએ, અંદરમાં જે સિદ્ધ પરમાત્મ પદ બિરાજમાન છે એની સાથે અનુભવની વાતો થાય છે અમારી, એ વાત અહીંયા બહાર મૂકીએ છીએ. કોઈની લખેલી ને વાંચેલી ને સાંભળેલી ને ધારણા કરેલી વાતો કહીએ છીએ એમ છે. ક્ષણે ક્ષણે અનુભવ છે ને મુનિ દશામાં, જેમ વાતમાં દરેક ક્ષણ પસાર થાય છે ને, એમ નથી કે એક વખત અનુભવ આવ્યો અને પછી નથી આવ્યો કે છૂટી ગયો અને એ અમે લખ્યું છે એમ નથી. અમારે તો વાતો ચાલે છે પરમાત્મા સાથે, વાતો ચાલે છે અંદરમાં. અનુભવ જુદો ભાવો લગતો લગતા લગતા કઈ દુઃખી ખાઈ ગયા હતા. એ લખાય ત્યારે અંદર માં ક્ષણે ક્ષણે ડૂબકી ખાતા ખાતા લખે છે, અને છતાં વિષયની ધારા છૂટતી કેવો વૈભવ છે. બહારમાં ચક્રવર્તી આવીને વંદના કરે, ઇન્દ્રો આવીને, દેવો આવીને વંદના કરે, તમા નથી સામું જોવાની, સામું જોતા નથી કોણ છે ને કોણ નહીં, અંદરમાં પીડ્યા છે. કેમ કે એ ઇન્દ્રો અને ચક્રવર્તી નિજ પરમાત્માથી કોઈ મોટી પદવી ધરાવતા નથી. અંદરમાં જે સિદ્ધ પદ છે, પરમાત્મા પદ છે, એનાથી કઈ એની મોટી પદવી છે
નહીં,
એની તો કઈ એનાથી મોટી પદવી. આમ કહીને તેમ મારા વર્તતા સ્વાત્મ વૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ્ય અપ્રમત નથી ને પ્રમત નથી, એક હું જાણનાર અખંડ છું. આ વાત જે કહેવી છે એનો પ્રારંભ પોતાના આત્મવૈભવથી કહું છું એમ કહીને કરે છે. એમને એમ ઊભો ન રહીશ, એ છઠ્ઠી ગાથામાં આત્માની વાત કરવી છે જ્ઞાયક ભાવની, એટલે પાંચમી ગાથામાં આ વિષય લીધો છે. હું આત્મવૈભવ થી કહું છું એને તમે પ્રમાણ કરજો. ગુરુ ને એક પ્રતીત છે, ખાતરી છે, વિશ્વાસ છે કે હું જેમ અનુભવ થી કહું છું એમ મારો શિષ્ય છે એ પણ મારા કથન ને સમજીને સાંભળીને અંતરમાં ઉતારીને અનુભવ કરશે અને એમ આ પાડશે. વિશ્વાસ છે, માણસને વિશ્વાસ હોય છે કે નહીં પરસ્પર, કે હું આમ કહું છું એટલે મારી વાત ફલાણા માનશે, માનશે ને માનશે, મારી વાતનો નકાર નહીં કરે, એવો વિશ્વાસ હોય છે ને. એમ અહીંયા ભવ્ય જે જીવો છે એના ઉપરનો શ્રી ગુરુનો વિશ્વાસ છે. જે કોઈ આસન ભવ્ય જીવો છે એ આ અનુભવની વાત અનુભવમાં ઝીલશે, આત્માના અનુભવની વાત અનુભવમાં ઝીલશે, રાગમાં નહીં ઝીલે, એવો વિશ્વાસ છે. અને એવો એક સામાન્ય રીતે દેશના લબ્ધિનો નિયમ છે કે આચાર્યોની, જ્ઞાનીઓની, સાધકોની વાણી બહાર પડે ત્યારે એને અનુભવથી ચીલનારા કોઈ જીવ પાકે પાકે ને પાકે, એવો જ કોઈ અનાદિ અનંત નિમિત્ત ઉપાદાનનો મેળ છે, સુમેળ છે. ભલે આજે નહીં ને કાલે, કાલે નહીં ને વર્ષો પછી, 2000 વર્ષ પછી કુંકુંદાચાર્ય પછી તો 2000 વર્ષે ગુરુદેવ થયા, 1000 વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા, વચમાં પણ ઘણા જ્ઞાનીઓ થયા જેમણે સમય સારાદી શાસ્ત્રો પરથી પોતાના નિજ સ્વરૂપનો અંતરમાં અનુસંધાન કર્યું. શ્રીમદજી એમ જ દેખું છે ને, હે કુંકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામરને, પોતાને પામર કહ્યા છે, આ પામરને સ્વરૂપાનુસંધાન ને વિશે નિમિત્તભૂત થયા, તે અર્થે આપને નમસ્કાર હો, વંદન કર્યા છે, મહિમાથી વંદન કર્યા છે. શું કહે છે અહીંયા કે હું મારા વૈભવથી કહું છું તેની તું હા પાડજે, એટલે એમ કે છે કે સાંભળીને એમને એમ ઊભો ન રહીશ રાગમાં, સાંભળ્યું ને સાંભળ્યા પૂરતું જ એને વિષયને મર્યાદિત રાખ્યો એમ ન કરીશ, પરંતુ પુરુષાર્થ ઉપાડ જે અંદરમાં આ વિષયનો આ વાતનો મહિમા લાવીને તારા પુરુષાર્થનો ઉપાડ આવે એ પ્રકારે અમે તને આ વાત કહીએ, અથવા અમારા વચનમાં આવું નિમિત્તભૂતપણું છે કે આસન ભવ્ય જીવોનો પુરુષાર્થ ઉપડે ઉપડે ને
ઉપડે
ઉપડ્યા વિના રે નહીં, એવું આ શાસ્ત્ર છે કે એમાં સમ્યક દર્શન પ્રગટ થાય થાય ને થાય જ એમ કે છે, ન થાય એ પ્રશ્ન નથી, એવું આ શાસ્ત્ર છે, એનું પૂરું નિમિત્તત્વ એમાં રહેલું છે, નિમિત્તપણું નિમિત્તત્વ એટલે નિમિત્તપણું એમાં પૂરેપૂરું રહેલું છે, એમ એ વાતની પોતે પ્રસિદ્ધિ કરી છે. પણ ચોથી ગાથા છે ને 366 નો વિષય જુદો જુદો છે, 66માં વિદ્વાનો ને પંડિતોને માર્ગદર્શન છે કે ભાઈ પંડિતા એને બીજાને સમજાવવાની મુખ્યતામાં રોકાવા દેવું નથી, 100 એ તો 12ની રૂચિથી એવા બધા કાર્યો અનંતવાર જીવે કર્યા છે અને એ બાહ્ય રૂચિ આત્માને લાભનું કારણ નથી બલકે નુકસાનનું કારણ છે, માત્ર ભિન્નપણાના જાણપણાથી ભિન્નપણું થયું છે એવા ભ્રમમાં રહેવા જેવું
નથી,
એ સ્પષ્ટીકરણ છે. જેના પ્રતાપે જન્મ મરણ ટળે અને મુક્તિ મળે એવું અપૂર્વ સમ્યક દર્શન 5માં આરામાં જલ્દી થઈ જાય, આવો પ્રશ્ન. એક આત્મજ્ઞાન સિવાય જન્મ મરણ કળવાનો આ જગતને વિશે બીજો કોઈ ઉપાય નથી, કોઈ પણ ક્રિયા જન્મ મરણ ટાળવા માટે સમર્થ નથી સિવાય કે આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાન સમ્યક દર્શનથી પ્રગટે છે, સમ્યક દર્શનના સમયે પ્રગટે છે. એવું જે જન્મ મરણને ટાળવાનું અને પરિપૂર્ણ મુક્ત દશા આ સમ્યક દર્શન થતા સિક્યોર થઈ નક્કી થઈ ગઈ પાકી થઈ ગઈ કે હવે એની અસંખ્ય સમયમાં મુક્તિ થવાની છે, એવું જે અપૂર્વ સમ્યક દર્શન શ્રીમદજી એને કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન કહ્યું છે. શું કહ્યું છે? કલ્યાણ મૂર્તિ સમ્યક, હે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન, તારા પ્રતાપે મુક્તિ થશે. સમ્યક દર્શનને જાણે કોઈ વ્યક્તિ હોય એમ સંબોધન કર્યું છે. અત્યારે તો વિષય જ અજાણ્યો થઈ ગયો છે, બીજી બધી ધમાલ એટલી કરવામાં આવે છે ધર્મને નામે ધમાલ, કે સમ્યક દર્શનનો વિજય વિષય
બાજુમાં
લુપ્તપ્રાય થઈ ગયો છે, જાણે કાંઈ છે એની ખબર જ નથી લોકોને, અને એથી આગળની જે સ્થિતિ શ્રાવક દશા અને મુનિ દશા એમાં પોતાનું સ્થાન જીવો કલ્પે છે, મૂળના ઠેકાણા નથી, ઝાડ ઉગ્યું ને એના ફળ અમે ખાઈએ છીએ એના મૂળ તો છે નહીં, એ છે ભાઈ. સ્વપ્નની સુખડી થી ભૂખ ભાંગતી ભર પેટ ખાધી હોય સ્વપ્નમાં, હોડકાર આવ્યો હોય એવી ભૂખ લાગી હતી, એમાં સુખડી મળી, ભાવતું ભોજન. સુખડી એટલે ભાવતું ભોજન. એક જમાનામાં એવું છે કે એનાથી સુખ થાય ખાવાથી, એનું નામ સુખડી પડ્યું. ગોળનો પાક છે ને, એટલે ઘી ગોળનો પાક છે સુખડી. જાગે ત્યાં ખાડો પીડો છે, વિધો છે, ઘીટ્યો નથી કઈ, એનાથી ભૂખ ભાંગતી. એમ કોઈ પણ માને, સમ્યક દર્શન વિના કોઈ માને કે ધર્મ થયો અને ધર્મ નું ફળ આવશે, એવું કદી બનતું નથી. પ્રશ્નમાં એ વાત છે પાછો કે પાંચમા આરામાં થાય, આ વાતો કઈક ચોથા આરાની લાગે છે. સમ્યક દર્શન ની આપ જે વાતો કરો છો, વિતરાગ ભાવની, એ તો કઈક ચોથા આરાની વાતો લાગે છે, એવું નથી. પાંચમા આરામાં અત્યારે પણ સમ્યક દર્શન થાય છે, આજે પણ થાય છે, આજે પણ હોય છે એની વાત છે. હવે ત્રીજી વાત રહી, અંદર જલ્દી થઈ જાય એમ કે છે. પાંચમા આરામાં અને તે પણ જલ્દી થાય, અત્યારે થાય કે હા થાય, અત્યારે ન થાય એ પ્રશ્ન છે. મોક્ષ માર્ગ ખુલ્લો રહી ગયો છે. અંતિમ તીર્થંકર તીર્થાદિનાથ ભગવાન મહાવીર સ્વામી તો સીતાલીમાં પધાર્યા, હવે પછી કોઈ અહીંયા તીર્થંકર આ ક્ષેત્રમાં નથી. આ નુંડા ઉત્સર્પિણી પૂરો થાય ત્યાં સુધી તો પછી ઉત્સર્પિણી શરૂ થાય ત્યારની અત્યારે. છતાં અને એમના ગણધર્વના રચેલા શાસ્ત્રો છે એ બહુ ભાગ વિચ્છેદ ગયા, અનુપૂર્વો છે, બાર અંગની રચના કરી ગૌતમ ગણધરથી માંડીને ગણધરદેવની, અને એ બધા સંતોના મુનિઓના મોટા ભાગના શાસ્ત્રો વિચ્છેદ ગયા. તો પણ અત્યારે મોક્ષ માર્ગ ખુલ્લો રહી ગયો છે. મૂળ જે પ્રયોજનની વસ્તુ સ્વાત્માનુભવ થવાની જે ચીજ, એ વિષય સત્શાસ્ત્રોની અંદર આજે પણ ખુલ્લો રહી ગયો છે, અને એને લઈને જીવો સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગને અત્યારે જલ્દી પામી શકે છે. અત્યારે એને આ આરામાં જલ્દી પામી શકે છે, એમાં કોઈ જાતની બાધા છે નહીં. એકાવન હજાર પદ છે, અને એક પદમાં એમાં કરોડો શ્લોક છે. એટલો મોટો વિસ્તાર એક આચારણનો છે. એક આચારણ પછી સુવિડંગીથી ડબલ, એવી રીતે એમ બધા ડબલ 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 એનું પ્રમાણ છે. અત્યારે જે નામ આપ્યા છે આચારણ સુવિડંગ, એ મૂળ શાસ્ત્ર નથી, પાછળથી રચના કરી છે. પાછળથી રચના કરીને મૂળનું નામ આપ્યું છે, પણ ખરેખર મૂળ શાસ્ત્રો નથી. દિગંબર સાહિત્યમાં એ પહેલેથી પ્રણાલિકા નથી. જે મુનિરાજ જે શાસ્ત્ર રચે, જે આચાર જે શાસ્ત્ર રચે, એનું નામ આપે, એને અંગપૂર્વનું નામ આપતા નથી. આ સમયસાર શાસ્ત્ર છે એ દસમા પૂર્વનો અમુક ભાગનો અમુક વિષય છે, લીધું છે પંડિતજી, લીધું છે. એટલે એટલે નવ પૂર્વ અગિયાર અંગ અને નવ પૂર્વ પછીનો જે દસમા પૂર્વ નો વિષય છે એ આ સમયસાર નો વિષય છે. લખ્યું છે શ્રી ગુણધર આચાર્યને જ્ઞાન પ્રવાદ પૂર્વના દસમા વસ્તુનું, જ્ઞાન પ્રવાદ નામનું જે પૂર્વ છે એમાં દસમી વસ્તુ, એમાં પાછા અધિકારમાં જુદા જુદા નામ આપ્યા છે, એમાં વસ્તુ દસમી વસ્તુ એનું ત્રીજું પ્રાભ્રત પેટામાં જ્ઞાન હતું. આ ગુણધર આચાર્ય જે પરંપરામાં થયા મહાવીર સ્વામી છે એમાં તે જ્ઞાન માંથી ત્યાર પછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુનકુંડાચાર્યને પ્રાપ્ત થયું હતું. તેમણે પંચાસ્તિકાય સંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાવડ આદિ શાસ્ત્રો રચ્યા. એ રીતે દ્વિતીય શ્રુત સ્કંધની ઉત્પત્તિ થઈ. પ્રથમ શ્રુત સ્કંધમાં ધવલ જય ધવલ લીધા છે, ધવલા શાસ્ત્ર લીધા છે, તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી કથન છે અને આત્માના શુદ્ધ સ્વરૂપનું એમાં વર્ણન છે.
બરોબર,
એટલી વાત ઐતિહાસિક રીતે નાખી દીધી. ઉત્તર કહે છે કે પાંચમા આરામાં ક્ષણમાં સમ્યક દર્શન થાય, જલ્દી થાય એનો જવાબ આપ્યો પહેલા કે સમ્યક દર્શન ને થતાં કેટલી વાર કે એક ક્ષણમાં સમ્યક દર્શન થાય, જેવું પડખું ફરે એટલી વાર છે આ અનુભૂતિ તે હું છું એમ, જ્યાં અંદરમાં સ્વરૂપનો આશ્રય કરે એમાં કેટલી વાર લાગે કે એક ક્ષણ લાગે, બીજી ક્ષણ લાગે? પાંચમા આરામાં એટલે અત્યારે આ કાળમાં ક્ષણમાં સમ્યક દર્શન થાય, એવું ક્ષણમાં સમ્યક દર્શન થવામાં અંદરમાં પાંચમો આરો આત્માને નડતો. આરો ક્યાં ભાર્યો પાંચમો? એમ કે છે એ તો હીણા જીવોના હીણા પરિણામ જોઈને એ કાળનું નામ પાંચમો આરો આપવામાં આવ્યું છે. ઉદગળો હિંસત્વ થયા અને જીવો પણ હિંસત્વ રહ્યા. ઉદગળોમાં હીણાપણો છે, પહેલા જે પરિપાક આવતો, આ જે પાક આવે ને ખેતરમાં, એવો રસ કસ મીઠાશ દિવસે. આજે 50 વર્ષ પહેલા માણસો એમ કહેતા જે બાજરો પહેલા આવતો એવું મીઠાશ વાળો બાજરો નથી આવતો, અથવા પહેલા જે ફળ ખાતા એવા ફળ રહે, એક જ જીવનમાં આયા તેમાં કહેશો. એમ છે એના પ્રમાણમાં મીઠાશમાં બધો ફેર પડે છે. એવા બધા ફેરફારો જોઈને કાળનું નામ આપે છે કે આ પાંચમો આરો છે. એટલે કે હીણો કાળ છે, છતાં કોઈ પણ જીવ સ્વરૂપ અનુભવનો અંતર પ્રયત્ન કરે ત્યારે એને પુદગળના પરિણામ કે બીજા જીવના પરિણામ એને નડતા નથી. જેના પરિણામ અંતર્મુખ થયા અને જેના પરિણામમાં આરાધન ઉત્પન્ન થયું એને બીજાના પરિણામ સાથે તો સંબંધ રહ્યો નહીં, કે બીજાના હીણા પરિણામ છે, બીજા ફૂદગળો હીણા પરિણમે છે, જીવો હીણા પરિણમે છે, એમાં એને શું સંબંધ છે? કે એ તો પોતાના રાગથી પણ ભીન પીડ્યો છે અંદરમાં, ત્યારે એને પાંચમો આરો આત્માને નડતો નથી. પાંચમા આરાથી આત્મા પાર છે. ગુરુદેવ એમ કહે છે કે ભાઈ આ આત્મા છે, અંદરમાં જે આત્માનું સ્વરૂપ છે એ આરાથી પાર છે, પાર છે એટલે એને એની કોઈ અપેક્ષા કાળક્રમ ની લાગુ પડતી નથી. જેમ એક અધ્યાત્મ નો વિષય આગમ થી પણ પર થઈને ક્યારેક કહેવામાં આવે છે, એ પર છે એટલે એની અપેક્ષા એને ન લગાડાય, એમ એનો અર્થ. એ જુદા સ્તર નો વિષય છે ને, આ જુદા સ્તર નો વિષય છે. એમ બારમા પાંચમા આરાનો સ્તર અને અંદરમાં આત્માના અનુભવનો સ્તર એકબીજાને ક્યાંય સંબંધ કરતા નથી, એનો સંબંધ જોડી શકાય નહીં. પાંચમા આરાથી આત્મા પાર છે. સમ્યક દર્શન પ્રગટ કરવું તે વીરોના કામ છે, કાયરનું કામ નથી. આ લોકો જે પાંચમા આરાથી વાતો કરે છે ને, અત્યારે પાંચમો આરો કઠણ કાળ, આવા કઠણ કાળની અંદર ધર્મ કરવો અને આત્માના અનુભવની ઊંચો ઊંચી દશા પ્રાપ્ત કરવી કઈ શક્ય દેખાતો નથી. એને એમ કે છે કે ભાઈ એ તો તારા આત્માની અરુચિ છે, એ તો તને બહિરાત્મ દશાનો રસ વિશેષ વધી ગયો છે ત્યારે તને એમ લાગે છે કે આમાં કઈ શક્ય દેખાતું નથી, સ્વરૂપની અરુચિથી એમ લાગે છે. એ તો કાયર છે. એવી રીતે નાસીપાસ થનારા જીવો અનુભવની દશા અત્યારે ન થાય એમ નાસીપાસ થનારા જીવો કાયર છે એમ કહે છે. સમ્યક દર્શન પ્રગટ કરવું તે તો પુરુષાર્થ કરનાર એવા વીર પુરુષનું કામ છે, પુરુષાર્થ કરનારાઓનું એ કામ છે એમ કહે છે. વીર પુરુષ એટલે જે પુરુષાર્થ કરે છે, જે આત્મા એને અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત થાય જ છે, ન થાય એ પ્રશ્ન રહેતો નથી. એ વિચારવા જેવું કે હું કાયર છું કે સમ્યક દર્શન પ્રાપ્ત ન કરું, કોઈ પણ રીતે એને અંદરમાં પુરુષાર્થની પ્રેરણા આવે એ શૈલી છે. હું કોઈ પણ કામ કરું એ મારા માટે અશક્ય હોય એવું મને મારા કામ માટે મને લાગવું જોઈએ, અને સ્વભાવને જોવામાં આવે તો પરિપૂર્ણ સ્વભાવ છે. સિદ્ધ પદમાં શું બાકી રહ્યું? આવું જ્યાં મૂળમાં સામર્થ ભર્યું છે, એટલી શક્તિ ભરી છે, પછી કામ ન થાય કામ ન થાય કોના સામું જોઈને કહે છે, કોના સામું જોઈને કામ ન થાય. આ તો સમ્યક દર્શન તો આત્માની જઘન્ય દશા છે, ચોથો ગુણ સ્થાન તો મોક્ષ માર્ગની જઘન્ય દશા છે, ને તું તો પરિપૂર્ણ પદે બિરાજમાન છો, અનંત ચતુષ્ટય મંડિત તારું સ્વરૂપ છે. એમાં સમ્યક દર્શન આ કાળમાં ન થાય ને, અત્યારે ન થાય ને, છેલ્લી ન થાય ને, એમ કરીને બીજા બીજા બાના કાઢીને તારે સ્વરૂપનું કાર્ય કરવું નથી, પુરુષાર્થ કરવો નથી, એમ એમાંથી નીકળે છે. માણસને કામ ન કરવું હોય ત્યારે ચોખ્ખી ના ન પાડે તો બાના કાઢે,
કાલે
આજે નહીં,
આજે નહીં કાલે,
કાલે વાત
ફરી કાલે,
કેમ કે અત્યારે ચોકડીયું સારું એને પાંચમો આરો નીડ્યો નથી, પુરુષાર્થ કર્યો એને થયું છે, સીધી વાત છે. પુરુષાર્થ કર્યો એને થયું છે, ન કર્યો એને નથી થયું. ઉપદેશ સાંભળે ને પુરુષાર્થ ન કરે તો કઈ ઉપદેશદાતા એના વતી પુરુષાર્થ કરે? શિક્ષક ભણાવે છે પણ પરીક્ષામાં પણ શિક્ષક બેસે કે વિદ્યાર્થી બેસે?
વિદ્યાર્થી.
પાસ થવામાં તો વિદ્યાર્થી પેપર લખવું પડે, એ તો સવાલ પૂછનારા છે, સવાલ પૂછનારા.
બરોબર.
વિદ્યાર્થીને પણ બેસવાનું છે, એના વતી કઈ બેસે પરીક્ષામાં એમ ચાલે. પુરુષાર્થ તો શિષ્યોએ ઉપાડવાનો છે, જે કરે એને થાય, મારે એની તરવાર છે. આમાં નવા જુવાન જૂનાનો પ્રશ્ન નથી. ફલાણા ભાઈ નવા નવા આવે છે માટે એને વાર લાગશે, અજાણ્યા છે માટે વાર લાગશે, આ 50 વર્ષથી સાંભળે છે માટે હવે એનો નંબર લાગ્યો છે, એમ અહીંયા લાઈન લાગતી. પહેલે દિવસે તદ્દન નવા ગુરુદેવ ના દર્શન કરેલા ને પ્રત્યક્ષ આત્મધર્મ માં ફૂટો જોયો હતો. પ્રત્યક્ષ આવેલા ને સોનગઢ કોઈ દી ભાળેલું નહીં, વાણી કોઈ દી ગુરુદેવ ની સાંભળેલી નહીં, આત્મધર્મ વાંચીને મન થયું કે હું પણ જાઉં. તદ્દન નવા હતા, 24 કલાક એક દિવસમાં સાંભળ્યું ને કામ કર્યું. 5મો વારો ન નડ્યો એમને, એક પ્રશ્ન રહેતો. પાર છે આત્મા, સૌનો આત્મા આરાથી પાર છે. અંદરમાં જે આત્મ સ્વરૂપ છે એ તો પાર છે, એને ક્યાં કોઈ આરો પડે આડો આવે છે. પતંગિયું જેમ આખી જાતને સમર્પણ કરે છે પ્રકાશને આગળ, એમ એને સર્વસ્વપણે ઉપાધિ કર્યો આત્માને, તો અનુભવ થતા વાર લાગી. એવું એ વીરોનું કામ છે એમ કે છે. પુરુષાર્થ નું એ કામ છે, પુરુષાર્થ કરે એને સફળતા મળે છે. અહિયાં ભાગ ઉપર આધાર છે.
ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ જય હો.